નમસ્કાર, આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી. એસઓચએમએ રિઝર્વ બેંક તેના બેન્ચમાર્ક રેપો રેટમાં લગભગ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે તેવી સંભાવના દર્શાવી. પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિન્દુ શ્રદ્ધાળુઓના એક જૂથે ગઈકાલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાશે. મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ. અને નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 4 વિકેટથી વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેમની આકાંક્ષાઓ રાષ્ટ્રની પ્રગતિને વેગ આપી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ મધ્યમ વર્ગની આર્થિક રીતે સદ્ધર કરીને તેમને સશક્ત બનાવવાના સરકારના નિર્ણય પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે દેશમાં એક નવો મધ્યમ વર્ગ ઉભરી રહ્યો છે અને તેમની સરકાર આ નવ મધ્યમ વર્ગ સાથે મજબૂત પ્રતિબદ્ધતાઓ સાથે ઉભી છે. તેમણે કહ્યું કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે, જે તેમના માટે ગર્વની વાત છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનું વિકાસ મોડલ રાષ્ટ્ર પ્રથમ છે. તેમણે કહ્યું કે લોકોએ આ મોડેલનું પરીક્ષણ કર્યું છે, સમજ્યું છે અને સમર્થન આપ્યું છે અને તેથી જ તેમની સરકારને ત્રીજી વખત જનાદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે તેમની સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના હિતોના રક્ષણ માટે કાયદાઓને મજબૂત બનાવ્યા છે. શ્રી મોદીએ દિવ્યાંગજનોના કલ્યાણ માટે સરકારના પ્રયાસો વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આકરા આક્ષેપો પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સમાપન ભાષણમાં કહ્યું કે રાષ્ટ્રપતિના ભાષણમાં દેશની સિદ્ધિઓ, ભારત પાસેની વિશ્વની અપેક્ષાઓ, દેશના સામાન્ય માણસના આત્મવિશ્વાસ અને વિકાસ, ભારતના સંકલ્પ વિશે વિગતવાર વર્ણવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કર્ણાટકના રાણા બેન્નૂરની મુલાકાત લેશે. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી ધનખડ રાણા બેન્નૂર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્યક અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રિઝર્વ બેંક આજે તેની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે. લગભગ 5 વર્ષ બાદ વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થવાની આશા છે. ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ તેમની નાણાકીય નીતિ સમિતિની 3 દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેઓ આજે આ સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. કોવિડ રોગચાળા અને ત્યારબાદ લાગુ થયેલા લોકડાઉનની પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે રિઝર્વ બેન્કે છેલ્લે મે 2020માં રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4% કર્યો હતો. દરમિયાન અગ્રણી ઉદ્યોગ સંસ્થા એસઓચએમએ કહ્યું છે કે આર્થિક વિકાસને ટેકો આપવા માટે રિઝર્વ બેન્ક તેના બેન્ચમાર્ક રેપો રેટમાં લગભગ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. કોવિડ રોગચાળા પછી ઉદભવેલા આર્થિક સંકટોનો સામનો કરવા માટે રિઝર્વ બેન્કે મે 2020માં રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4% કર્યો હતો. એસઓચએમ માને છે કે ભારતીય અર્થતંત્રમાં માંગ અને રોકાણને વધારવાની તાત્કાલિક જરૂર છે. આ દર ઘટાડાથી બેન્કિંગ સિસ્ટમમાં વ્યવસાયને વેગ મળશે અને વ્યવસાય વપરાશ અને નાણાકીય વ્યવસાયમાં સુધારો થશે. હવે મહાકુંભના સમાચાર. પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યું અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ઉત્તરપ્રદેશ માહિતી વિભાગે જણાવ્યું હતું કે ભક્તોએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર ધાર્મિક વિધિઓ કરી અને પ્રાર્થના કરી હતી. સમૂહ સાથે આવેલા મહંત રામનાથે જણાવ્યું હતું કે આ ભક્તો પહેલા હરિદ્વાર ગયા હતા અને મહાકુંભ આવે તે પહેલા તેમના પૂર્વજોની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. મીડિયા સાથે વાત કરતા શ્રદ્ધાળુઓએ આ મહાકુંભમાં ભાગ લેવા માટે ઝડપથી વિઝા આપવા બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભારત સરકાર પાકિસ્તાનના યાત્રાળુઓને વિઝા આપવાનું ચાલુ રાખશે. દરમિયાન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના 3 નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સક્ષમ અધિનિયમ છે. ગયા વર્ષે 1 જુલાઈના રોજ દેશભરમાં આ નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હતા. એક અહેવાલ સાંભળીએ.
મહાકુંભ મેલા સિર્ફ આસ્થા કા હી કેન્દ્ર નહીં હૈ બલ્કિ શ્રદ્ધાલુઓ કો ઉનસે જુડી કાનૂની અધિકારો ઓર ન્યાય કે સંબંધ મે જાણકારી પહોંચાને કા માધ્યમ ભી બન ગયા હૈ. કેન્દ્ર સરકાર ઓર ઉત્તર પ્રદેશ સરકાર ને 3 નયે કાનૂનો કે બારે મે જાગરૂકતા બઢાને કે લિયે મેલા ક્ષેત્ર મે અલગ અલગ સ્ટોલ લગાયે હૈ. ઉત્તર પ્રદેશ પુલિસ કે હેડ ઓપરેટર ઓમ કુમાર ગુપ્તા ને આકાશવાણી સમાચાર સે બાત કરતે હુએ કહા કે વે જનતા કો બહોત હી સરળ ભાષા મે નયે કાનૂનો કે બારે મે જાણકારી દે રહે હૈ.
પુરાને જો કાનૂન થે વો કાફી જટિલ થે લેકિન જો નયે કાનૂન આયે હૈ ઇસમે કાફી જનતા કો સહૂલિયત હૈ. ઉસકી FIR જલ્દી લિખી જાતી હૈ. અગર FIR નહીં તો કાનૂન પે ધારાએં લગા કરકે ઓર ઉસકે બાદ નિસ્તારણ જલ્દી સે હો ઓર ઉસકી ચાર્જશીટ જલ્દી ફાઇલ કી જાય.
એક કલાકાર મુન્નાલાલ યાદવ ને આકાશવાણી કો બતાયા કે વે નુક્કડ નાટક કે માધ્યમ સે લોગો કો ઉનકે અધિકારો ઓર 3 નયે કાનૂનો કે સંબંધ મે જાગરૂક કર રહે હૈ.
હમ કલાકાર અપને ગીત કે માધ્યમ સે અપને નાટક કે માધ્યમ સે ઇસ કુંભ મેલે મે યે દિખા રહે હૈ કે આપ જગીએ ઓર એક કુશલ વ્યક્તિત્વ કા પરિચય દેતે હુએ આપ સ્નાન કરીએ, ભીડ ભાડ से थोड़ा बचिए और आप स्नान करते हुए निकलते रहिए.
भारत की न्याय प्रणाली को और अधिक पारदर्शी, कुशल और आधुनिक समाज की आवश्यकताओं को ध्यान में रखते हुए इन 3 नए कानूनों को लागू किया गया है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, प्रयागराज.
દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે. શ્રી પટેલ આજે બપોરે 12:30 વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ 9:30 વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન પૂજન કરશે. તેઓ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પરત ફરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસવાઝે ગઈકાલે જણાવ્યું હતું કે 70 વિધાનસભા મતવિસ્તારના ફોર્મ 17C સહિત ચૂંટણી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. શ્રીમતી વાઝે જણાવ્યું હતું કે ગણતરીના કાર્ય માટે ગણતરી સુપરવાઇઝર, ગણતરી સહાયકો, સૂક્ષ્મ નિરીક્ષકો, ડેટા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ સહિત 12,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મતગણતરી માટે દિલ્હીના 11 જિલ્લાઓ 19 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ક્રિકેટમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 4 વિકેટથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની બીજી મેચ રવિવારે કટકમાં રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ મેચ આ મહિનાની 12મી તારીખે અમદાવાદમાં રમાશે. અને હવે આજના અખબારોના પ્રસિદ્ધ થયેલા મુખ્ય સમાચાર સાંભળીએ સિમ્પલ ઠક્કર પાસેથી.
નમસ્કાર. આજના તમામ અખબારોમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીય નાગરિકોના સમાચાર હેડલાઇન્સ છે. આ ઉપરાંત પાકિસ્તાન આર્મી ચીફના બફાટના સમાચાર પણ દરેક અખબારોમાં પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મથાળું છે કે કમાવા ગયા હતા, આતંકીની જેમ પાછા મોકલ્યા. ગુજરાત સમાચારે હેડલાઇનમાં છાપ્યું છે કે અમેરિકાએ ભારતીયોને અમાનવીય રીતે પરત મોકલતા લોકોમાં આક્રોશ. ફૂલછાપ દૈનિકે સંસદમાં વિદેશમંત્રી જયશંકરે આપેલા જવાબને ભારતીયોનું પુનરાગમન નવી વાત નથી પ્રક્રિયા કાયદેસરના મથાળા સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત દરેક અખબારોના પહેલા પેજ ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયોથી અનેક દેશોમાં વિદ્રોહના વંટોળ તેમજ સંસદમાં હોબાળો અને સંસદ બહાર વિપક્ષોને હથકડી પહેરીને વિરોધ જેવા સમાચાર પણ પહેલા પેજ પર જોવા મળ્યા હતા. નમસ્કાર.
અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી. એસઓએમએ રિઝર્વ બેંક તેના બેન્ચમાર્ક રેપો રેટમાં લગભગ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે તેવી સંભાવના દર્શાવી. પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિન્દુ શ્રદ્ધાળુઓના એક જૂથે ગઈકાલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાશે. મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ અને નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 4 વિકેટથી વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.